એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા જાણીતા સમયગાળાની વાત કરવા જઈ રહ્યા છીએ, પુનર્જાગરણ. હા, રેનેસેન્સ, પણ કદાચ થોડી અલગ રીતે.
હા, જે રીતે આપણે સામાન્ય રીતે નથી વિચારતા.
બરાબર. આજે આપણે પ્રોફેસર જેરી બ્રોટનના બે પુસ્તકો ધ રેનેસેન્સ અને ધ રેનેસેન્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે વાત કરીશું. એમણે જે દૃષ્ટિકોણ રજૂ કર્યો છે એ થોડો, આમ કહીએ તો, વૈશ્વિક છે.
અને આ વાત આજે કરવી બહુ જરૂરી છે, ખરું ને? કારણ કે આ આપણને શીખવાડે છે કે ઇતિહાસને કેવી રીતે જોવું જોઈએ. ખાસ કરીને આજકાલ આપણે ગ્લોબલાઇઝેશનની, સાંસ્કૃતિક આદાન પ્રદાનની વાતો કરીએ છીએ, ત્યારે બ્રોટન આપણને યાદ અપાવે છે કે આ બધું કંઈ સામ નવું નથી. એમની વાત ઇતિહાસની પેલી, યુ નો, યુરોપ કેન્દ્રિત જે ધારણા છે એને પડકારે છે.
એટલે કે શું પુનર્જાગરણ ખરેખર ફક્ત યુરોપનું જ હતું, કે પછી આખી દુનિયા એમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી હતી? આ સવાલ મહત્વનો છે, પણ એના જવાબ પહેલા ચાલો લેખકને થોડા ઓળખી લઈએ. કોણ છે આ જેરી બ્રોટન?
જેરી બ્રોટન, એમ તો લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં પુનર્જાગરણ અભ્યાસના પ્રોફેસર છે, જાણીતા છે. પણ એમની ખાસ વાત શું છે ખબર છે?
શું?
એમની ખાસિયત એ છે કે તેઓ પરંપરાગત ઇતિહાસકારોથી જુદા પડે છે. મોટાભાગના પશ્ચિમી ઇતિહાસકારો શું કરે, યુરોપ પર જ ધ્યાન આપે, પણ બ્રોટન, એમને અરબી અને ફારસી જેવી ભાષાઓ પણ આવડે છે.
ઓ, અચ્છા.
એટલે એમને પૂર્વના, ખાસ કરીને ઇસ્લામિક વિશ્વના મૂળ સ્ત્રોતો સુધી પહોંચવાનો મોકો મળે છે, જે સામાન્ય રીતે બીજા નથી કરી શકતા.
એટલે એમનો દૃષ્ટિકોણ માત્ર પશ્ચિમી નથી રહેતો, બરાબર?
બિલકુલ. એમનો અભિગમ બહુ વ્યાપક છે. ઇતિહાસને તેઓ ભૂગોળ, નકશા, વેપાર, સંસ્કૃતિનું આદાન પ્રદાન, આ બધા સાથે જોડે છે. એમનું માનવું છે કે કળા અને વિચારો કંઈ હવામાંથી નથી આવતા.
હા, એ તો છે.
એની પાછળ વ્યાપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આ બધા ભૌતિક પરિબળો કામ કરતા હોય છે. આને કહેવાય ભૌતિકવાદી અભિગમ. એટલે બ્રોટન કહે છે કે પૈસા અને વ્યાપાર છે ને, એ ઇતિહાસના એન્જિન જેવા છે.
રસપ્રદ. એ કળા અને વિચારોની ગાડીને ખેંચે છે એમને.
બરાબર, એમ જ. અને તેઓ પુનર્જાગરણને આજના વૈશ્વિકરણના એકદમ શરૂઆતના તબક્કા તરીકે જુએ છે.
વાહ. તો પછી એમના પુસ્તકોનો મુખ્ય સંદેશ શું છે? પુનર્જાગરણ વિશે એવી કઈ નવી વાત છે જે કદાચ આપણે નથી જાણતા?
એમનો મુખ્ય તર્ક એ છે કે પુનર્જાગરણ ખાલી યુરોપમાં ગ્રીક અને રોમન જ્ઞાનનો પુનર્જન્મ નહોતો. આપણે પેલી વાર્તા સાંભળી છે ને?
હા, ઇટાલીમાં કળાનો વિકાસ, લિયોનાર્ડો, માઇકલ એન્જેલો.
હા, વ્યક્તિવાદનો ઉદય. બ્રોટન કહે છે આ વાત અધૂરી છે. આ તો 19મી સદીમાં જેકબ બર્ખાર્ટ જેવા ઇતિહાસકારોએ ઊભી કરેલી ઇટાલી કેન્દ્રિત વાત છે. એમાં ઘણી વૈશ્વિક કડીઓ છૂટી જાય છે.
તો પછી સાચી વાત શું હોઈ શકે એમના મતે?
બ્રોટનના મતે પુનર્જાગરણ એક બહુ જ જટિલ અને વૈશ્વિક પ્રક્રિયા હતી. એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જે સતત આદાન પ્રદાન ચાલતું હતું, વેપારનું, વિચારોનું, ટેકનોલોજીનું, એનું પરિણામ હતું.
એટલે એમાં ઇસ્લામિક વિશ્વ, એશિયા, આફ્રિકા બધાનો ફાળો હતો?
ચોક્કસ. યુરોપમાં જે કંઈ નવું થયું એ દુનિયાના બાકીના ભાગો સાથેના સંપર્ક વગર શક્ય જ નહોતું. એટલે આ કોઈ યુરોપિયન ચમત્કાર નહોતો, પણ એક ગતિશીલ, ક્યારેક અસ્તવ્યસ્ત, ઘણીવાર સંઘર્ષમય, પણ તીવ્ર વૈશ્વિક ક્રિયાપ્રતિક્રિયાનો સમય હતો. અને એણે જ આધુનિક યુગનો પાયો નાખ્યો. એમ કહી શકાય કે એ ઇતિહાસની પહેલી સાચી વૈશ્વિક સાંસ્કૃતિક લહેર હતી.
ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. બ્રોટનના એવા કયા મુખ્ય મુદ્દાઓ છે જે પુનર્જાગરણ વિશેની આપણી સમજ બદલી શકે? શરૂઆત પેલી પુનર્જન્મવાળી વાતથી કરીએ. શું જ્ઞાન ખરેખર ખોવાઈ ગયું હતું ને પછી પાછું મળ્યું?
ના, આજ તો મોટી ગેરસમજ છે જેને બ્રોટન પડકારે છે. પેલો કહેવાતો અંધકાર યુગ એટલો બધો અંધારાવાળો નહોતો, અને ગ્રીક રોમન જ્ઞાન ક્યારે સાવ ખોવાયું નહોતું.
અચ્છા, તો ક્યાં હતું?
હકીકતમાં એ જ્ઞાન ઇસ્લામિક વિશ્વના મોટા વિદ્યા કેન્દ્રોમાં, જેમ કે સ્પેનમાં કોર્દોબા, બગદાદ, કૈરો, ત્યાં સચવાયું હતું. એટલું જ નહીં, અરબ અને ફારસી વિદ્વાનોએ એમાં ઘણો વધારો પણ કર્યો હતો, ગણિત, ખગોળશાસ્ત્ર, ફિલોસોફી, આ બધામાં.
અને યુરોપને પાછું કેવી રીતે મળ્યું? અનુવાદ દ્વારા.
હા, મુખ્યત્વે અનુવાદ દ્વારા. યુરોપનો આ જીવંત ઇસ્લામિક વિદ્યા પરંપરા સાથે સામનો થયો એમ કહી શકાય. બારમી સદીમાં સ્પેન, સિસલી એવી જગ્યાએ જેરાર્ડ ઓફ ક્રેમોના જેવા લોકોએ સેંકડો અરબી ગ્રંથો લેટિનમાં ઉતાર્યા.
એટલે પુનઃશોધ નહીં પણ સામનો,
એન્કાઉન્ટર.
હા,
બરાબર.
એક જીવંત પરંપરા સાથેનો સંપર્ક.
બ્રોટન કહે છે કે પછીથી યુરોપ કેન્દ્રિત ઇતિહાસકારોએ ઇસ્લામિક વિશ્વના આ પ્રધાનને જાણી જોઈને ઓછું દેખાડ્યું અથવા છુપાવી દીધું. બ્રોટનનો પ્રયાસ ઇતિહાસને આ સંકુચિતતામાંથી બહાર લાવવાનો છે.
સમજાયો. એટલે જ્ઞાનના પ્રવાહમાં પૂર્વનો રોલ બહુ મોટો હતો, પણ પેલી વેપાર અને અર્થતંત્રની વાત હતી, એ કેવી રીતે જોડાય છે આમાં?
જુઓ, બ્રોટન માટે તો વ્યાપાર જ પુનર્જાગરણનું મુખ્ય એન્જિન હતું. મસાલા, રેશમ, કિંમતી ધાતુઓ, આ બધો વૈશ્વિક વ્યાપાર પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સતત દોરી બાંધી રાખતો હતો. અને આ વ્યાપાર માર્ગો પર ફક્ત માલસામાનનો તો આવતો જતો, વિચારો, કળાની સ્ટાઇલ, ટેકનોલોજી, બધું જ આવતું હતું. અને આનું કેન્દ્ર કોણ હતું? ઇસ્લામિક વિશ્વ, ખાસ કરીને શક્તિશાળી ઓટોમન સામ્રાજ્ય.
યુરોપ માટે તો એ હરીફ હતા ને?
હતા, પણ માત્ર હરીફ કે દુશ્મન નહોતા, મહત્વના વ્યાપારી ભાગીદાર પણ હતા અને સાંસ્કૃતિક પ્રેરણા પણ લેતા હતા. દાખલા તરીકે વેનિસનો પેલો પ્રખ્યાત ચિત્રકાર જેન્ટાઇલ બેલિની, એ ઇસ્તંબુલ ગયો તો, ખબર છે?
ના, એ તો નવી વાત છે.
હા, ઓટોમન સુલતાન મહેમદ બીજાનું પોર્ટ્રેટ બનાવવા.
ઓ વાવ. અને પેલું 1453માં કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું, એની શું અસર થઈ?
એ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એનાથી થયું શું કે પૂર્વ તરફના જે જૂના જમીન માર્ગો હતા એના પર ઓટોમન કંટ્રોલ વધી ગયો. એટલે પછી યુરોપિયન દેશો, ખાસ કરીને પોર્ટુગલ અને સ્પેન, એમને પૂર્વ સુધી પહોંચવા નવા દરિયાઈ રસ્તા શોધવાની ફરજ પડી.
અને એમાંથી જ પેલી બધી દરિયાઈ સફરો શરૂ થઈ.
બરાબર.
પણ આ જ વ્યાપાર અને પૈસાએ કળાને પણ પોષી. ફ્લોરેન્સના મેડિસી જેવા બેન્કિંગ પરિવારો, એમણે પોતાની સંપત્તિ અને સ્ટેટસ વધારવા કલાકારોને, આર્કિટેક્ટને ખૂબ પૈસા આપ્યા, આશ્રય આપ્યો. એટલે કળા અને પૈસો એ બંને એકદમ જોડાયેલા હતા.
ટેકનોલોજીની વાત કરીએ તો છાપકામ, પ્રિન્ટિંગ પ્રેસનો ઉલ્લેખ તો હંમેશા આવે જ છે. એની શું ભૂમિકા રહી?
છાપકામ પ્રેસ લગભગ 1450ની આસપાસ તો ખરેખર એક ક્રાંતિ જ હતી. એનાથી પુસ્તકો, ચિત્રો, આ બધું મોટા પાયે અને સસ્તામાં છાપી શકાયું.
એટલે જ્ઞાનનો ફેલાવો વધ્યો,
બહુ જ ઝડપથી વધ્યો, સામાન્ય લોકો સુધી પહોંચ્યો. માર્ટિન લુથરના પેલી ધર્મ સુધારણાના વિચારો આટલી ઝડપથી કેમ ફેલાયા? છાપકામને લીધે. વૈજ્ઞાનિક વિચારો, નકશા, આ બધું પણ વધુ સચોટ રીતે અને વધુ લોકો સુધી પહોંચ્યું, જેણે પેલી દરિયાઈ સફરોમાં પણ મદદ કરી.
અને કળામાં પેલું લિનિયર પર્સ્પેક્ટિવ આવ્યું, ચિત્રમાં 3D જેવું દેખાડવાની રીત. એ શું સંપૂર્ણ યુરોપિયન શોધ હતી? ના, બ્રોટન ત્યાં પણ વૈશ્વિક કડીઓ બતાવે છે. ભરે ઇટાલીમાં બ્રુનેલેસ્કી, આલ્બર્ટી જેવા કલાકારોએ એને વિકસાવી, પણ એની પાછળ ઇસ્લામિક ગણિત અને ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્રનું જ્ઞાન હતું.
અચ્છા.
એટલું જ નહીં, ચીની ચિત્રકળા અને નકશા બનાવવાની જે રીતો હતી એનો પણ પ્રભાવ દેખાય છે. એટલે આ કોઈ એક યુરોપિયન યુરેકા મુમેન્ટ નહોતી, જાણે અલગ અલગ જગ્યાથી આવેલા સારા વિચારો ભેગા થયા હોય એવું હતું. એ જ રીતે દરિયાઈ સફર માટેની નેવિગેશન ટેકનિક અને નકશા બનાવવાની યુરોપિયન રીતો પણ એ ઇસ્લામિક, ચીની, બીજા સ્ત્રોતોમાંથી મળેલા જ્ઞાન પર જ આધાર રાખતી હતી. એ યાદ રાખવા જેવું છે કે 15મી સદીની શરૂઆતમાં ચીનનો પેલો નૌકાદળપતિ હતો ઝેંગ હે. એના જહાજો અને દરિયાઈ ક્ષમતા એ વખતના યુરોપ કરતાં ઘણા આગળ હતા.
તો આ દરિયાઈ સફરો, જેને આપણે શોધનો યુગ કહીએ છીએ, એના વિશે બ્રોટન શું કહે છે? એમાં શું અલગ છે?
હા, બ્રોટન એનું વધુ, એમ કહીએ કે વાસ્તવિક ચિત્ર આપે છે. આ સફરો પાછળ વીરતા હતી, પણ એનાથી વધુ વ્યાપારી અને ધાર્મિક કારણો હતા. મુખ્ય તો પૂર્વના મસાલા બજારો સુધી પહોંચવાના નવા રસ્તા શોધવાતા, ઓટોમન કંટ્રોલને બાયપાસ કરવો તો.
પણ એની કોઈ બીજી બાજુ પણ હતી.
હા, અને બ્રોટન એના પર ખાસ ભાર મૂકે છે. આ શોધની એક અંધારી બાજુ હતી.
કઈ અંધારી બાજુ?
પેલું કોલંબિયન એક્સચેન્જ થયું ને, યુરોપ અને અમેરિકા વચ્ચે છોડ, પ્રાણી, ટેકનોલોજી, વિચાર બધું આદાનપ્રદાન થયું. એ સાચું, પણ સાથે સાથે યુરોપના રોગો અમેરિકા પહોંચ્યા અને એનાથી ત્યાંની કરોડોની મૂળ વસ્તી ખતમ થઈ ગઈ.
હે ભગવાન.
યુરોપિયનોએ એસ્ટેક, ઇન્કા જેવી મોટી સંસ્કૃતિઓનો હિંસાથી નાશ કર્યો. અને સૌથી ખરાબ, અમેરિકાના ખેતરોમાં મજૂરી કરાવવા માટે આફ્રિકાથી લાખો લોકોને ગુલામ બનાવીને લઈ ગયા.
આ તો ભયાનક છે.
બ્રોટન સ્પષ્ટ કહે છે કે પુનર્જાગરણની જે ભવ્યતા દેખાય છે, જે કળા દેખાય છે, એનું ભંડોળ ઘણીવાર આવા શોષણ અને ક્રૂરતામાંથી આવતું હતું. આ રોમેન્ટિક વાત નથી, પણ કદાચ સત્યની વધુ નજીક છે.
બહુ બહુ ગંભીર વાત છે આ. હવે વાત કરીએ હ્યુમનિઝમ એટલે કે માનવતાવાદ અને વિજ્ઞાનની. શું એમાં પણ આવા વૈશ્વિક જોડાણ હતા?
ચોક્કસ હતા. માનવતાવાદ એટલે શું? મુખ્યત્વે તો પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્ય, વક્તૃત્વ, નીતિશાસ્ત્ર, એનો અભ્યાસ, સ્ટુડિયા હ્યુમેનિટીઝ કહેતા. એનો હેતુ સારા નાગરિક અને કુશળ એડમિનિસ્ટ્રેટર તૈયાર કરવાનો હતો. પણ આ માટે જે જૂના ગ્રંથોનો અભ્યાસ થતો હતો, એમાંથી ઘણા તો અરબી અનુવાદો દ્વારા જ યુરોપ પાછા પહોંચ્યા હતા. અને પીકો ડેલા મિરાન્ડોલા જેવા વિચારકોએ તો ગ્રીક રોમન ઉપરાંત યહૂદી કબાલા, ઇસ્લામિક ફિલોસોફી બધાને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અને વિજ્ઞાનમાં કેવું હતું?
વિજ્ઞાનમાં પણ મોટો ફેરફાર આવ્યો. દરિયાઈ સફરોથી દુનિયાભરમાંથી નવી માહિતી, નવા નમૂના યુરોપ પહોંચ્યા. આ નવા પુરાવા મળ્યા એટલે એરિસ્ટોટલ જેવા જૂના ઓથોરિટીની વાતો પર સવાલ ઉઠવા લાગ્યા.
જેમ કે કોપરનિકસ.
હા, કોપરનિકસે સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત આપ્યો. વિસાલિયસે જાતે માનવ શરીર ચીરીને અભ્યાસ કર્યો. એટલે હવે નિરીક્ષણ અને પ્રયોગ પર ભાર વધ્યો. આ વૈજ્ઞાનિક ક્રાંતિના મૂળ પણ પુનર્જાગરણના આ વૈશ્વિક આદાન પ્રદાનમાં હતા. ઇસ્લામિક ખગોળશાસ્ત્ર, ગણિત એ બધાનો ફાળો હતો. તો આટલી બધી વાતચીત પછી જો આપણે બ્રોટનના મુખ્ય વિચારોને ટૂંકમાં કહેવા હોય તો કયા કહી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે વૈશ્વિક જોડાણ. પુનર્જાગરણ સાબિત કરે છે કે દુનિયા હંમેશાથી એકબીજા સાથે જોડાયેલી છે. પ્રગતિ ક્યારેય એકલા એકલા નથી થતી. નવીનતા હંમેશા જુદા જુદા વિચારોના મિલનથી જ આવે છે. આજે આપણે ગુજરાતમાં, ભારતમાં મેડ ઇન ઇન્ડિયા કહીએ છીએ, પણ એની પાછળ જે વૈશ્વિક વિચારો કે ટેકનોલોજી છે એને આપણે પૂરતું માન આપીએ છીએ ખરા? એ વિચારવા જેવું છે.
બરાબર. બીજો મુદ્દો છે યુરોપ કેન્દ્રવાદને પડકારવો. ઇતિહાસ ખાલી પશ્ચિમનો નથી. બ્રોટન યાદ કરાવે છે કે પૂર્વની સંસ્કૃતિઓ, ખાસ કરીને ઇસ્લામિક વિશ્વ, કેટલું આગળ હતું અને એમનું યોગદાન કેટલું મોટું હતું. આ વાત આજના ભારતમાં પણ લાગુ પડે છે ને? જુદા જુદા સમુદાયો, એમના દ્રષ્ટિકોણ, એમને સમજવા, માન આપવું કેટલું જરૂરી છે.
ત્રીજો, વાણિજ્ય સંસ્કૃતિને ચલાવે છે. આ બ્રોટનનો ભૌતિકવાદી અભિગમ. પૈસા અને વેપાર કેવી રીતે કળા, સાહિત્ય, વિચારોને અસર કરે છે. પુનર્જાગરણની કળા કોના પૈસે થઈ? ધનવાન વેપારીઓના, બેંકરોના? આજે પણ આપણા સમાજમાં અર્થતંત્ર અને સંસ્કૃતિનો સંબંધ કેટલો ગાઢ છે એ દેખાય જ છે.
ચોથો મુદ્દો, જ્ઞાન સહિયારું છે. કોઈ એક જણ બધું નથી શોધી કાઢતું. પુનર્જાગરણ બતાવે છે કે અનુવાદ, અનુકરણ, જુદા જુદા સ્ત્રોતોને ભેગા કરવાથી જ નવીનતા આવે છે. આજે પણ એવું જ છે. સાયન્સ હોય કે બિઝનેસ, કોલેબોરેશન સહયોગ વગર ચાલે જ નહીં.
અને પાંચમો મુદ્દો, જે મને બહુ મહત્વનો લાગ્યો, ઇતિહાસ જટિલ છે અને એમાં વિરોધાભાસ હોય છે. બ્રોટન એને ચિંતાતુર પુનર્જાગરણ, એન્શિયસ રેનેસોન્સ કહે છે. એમાં અદ્ભુત કળા હતી, પણ સાથે યુદ્ધ, હિંસા, શોષણ, સામાજિક ધાર્મિક ઉથલપાથલ પણ હતી. એટલે ઇતિહાસને ખાલી સોનેરી યુગ તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ. એની બધી બાજુઓ, સારી અને ખરાબ, સ્વીકારવી જોઈએ. અને આ વાત આપણા પોતાના ઇતિહાસ માટે પણ એટલી જ સાચી છે.
હા, અને બ્રોટનના લખાણમાં અમુક વિચારો એવા છે જે ખરેખર ચોંટી જાય. જેમ કે પેલું પુનર્શોધ નહીં પણ ઇસ્લામિક પરંપરા સાથેનો સામનો, અથવા એ કે મહાન શોધો કોઈ એક વ્યક્તિની નહીં પણ જુદી જુદી સંસ્કૃતિઓના મિલનનું પરિણામ હતી.
અને એ પણ કે તે સમયના યુરોપિયનો કદાચ આપણે ધારીએ છીએ એના કરતાં વધુ જાણતા હતા કે તેઓ દુનિયા પાસેથી કેટલું લઈ રહ્યા છે. પાછળથી કદાચ ઇતિહાસકારોએ એ વાતને દબાવી દીધી.
એમ જ આ બધા વિચારો આપણને ભૂતકાળને વધુ સાચી રીતે, વધુ વ્યાપક રીતે જોવામાં મદદ કરે છે.
એ કામ લાગે
ઘણી રીતે. પર્સનલ લેવલ પર એ આપણને ખુલ્લા મન રાખવા અને જુદા જુદા સ્રોતો, જુદા જુદા દૃષ્ટિકોણથી શીખવા માટે પ્રેરણા આપે છે. આપણને જે ગમે છે કે પરિચિત છે બસ ત્યાં જ અટકી ન જવું.
અને કામકાજમાં, પ્રોફેશનલ લાઈફમાં,
ત્યાં પણ ટીમમાં ડાયવર્સિટી એટલે કે વિવિધતાનું શું મહત્વ છે એ સમજાય. જુદા જુદા અનુભવ, જુદા જુદા વિચારો ભેગા થાય ત્યારે જ કંઈક નવું, કંઈક ઇનોવેટિવ થાય છે. આંતર સાંસ્કૃતિક સહયોગ કેટલો જરૂરી છે એ સમજાય.
શિક્ષણમાં તો આનો બહુ મોટો પ્રભાવ હોવો જોઈએ, નહીં?
ચોક્કસપણે. શાળાઓમાં, કોલેજોમાં ઇતિહાસને વધુ વૈશ્વિક અને ઓછો પક્ષપાતી બનાવવાની જરૂર છે. છોકરાઓને શીખવવું જોઈએ કે કોઈ સંસ્કૃતિ ટાપુ નથી હોતી, બધા એકબીજા પાસેથી શીખતા હોય છે, લેતા દેતા હોય છે. અને સૌથી અગત્યનું, આ બધું આપણી ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત બનાવે છે.
કેવી રીતે?
કોઈ પણ પ્રચલિત વાત હોય એના પર સવાલ પૂછતા શીખવે છે. આ કોણે કહ્યું, શા માટે કહ્યું, આની પાછળ કોનો સ્વાર્થ છે, કયા પુરાવા આપ્યા અને કયા છુપાવ્યા, આ બધું વિચારતા શીખવે છે. આખી ચર્ચા પછી મને અંગત રીતે જો પૂછો તો જે વાત સૌથી વધુ અસર કરી ગઈ એ કદાચ પેલું પુનર્જાગરણના ભંડોળ અને શોષણ વચ્ચેનું કનેક્શન છે. એ માનવું થોડું અઘરું છે કે જે સુંદર કળા આપણે જોઈએ છીએ એની પાછળ ક્યારેક આવી ક્રૂરતા પણ હોઈ શકે, પણ એ જ ઇતિહાસની જટિલતા છે ને.
મારા માટે સૌથી રસપ્રદ વાત એ જાણવા મળી કે પુનર્જાગરણ ખાલી કળા અને ફિલોસોફીનો સમય નહોતો, પણ ઊંડી ચિંતા અને ઉથલપાથલનો પણ સમય હતો. પેલો શબ્દ ચિંતાતુર પુનર્જાગરણ એ ખરેખર એ યુગનું વધુ સાઠું ચિત્ર લાગે છે. એ યાદ અપાવે છે કે મોટા ફેરફારો ક્યારે સહેલાઈથી નથી આવતા. અને હા, પેલું કળા અને પૈસા વચ્ચેનું સીધું જોડાણ એ પણ આંખ ખોલનારું હતું.
અમે શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. શું આપણે આપણા આજના સમયમાં આપણી સિદ્ધિઓ પાછળ જે વૈશ્વિક કડીઓ છે, જે પ્રભાવો છે, એને પૂરતું મહત્ત્વ આપીએ છીએ? કે પછી આપણે પણ જાણતા અજાણતા કોઈ એક ચોક્કસ, કદાચ અધૂરી વાર્તાને જ સાચી માનીને બેઠા છીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.